Carl right there. પર્વાધિ રાજ દસ લક્ષણ પર્વમાં આજે બીજો દિવસ માન કસાઈથી રહિત માર્ધવ ધર્મની આરાધનાનો દિવસ છે. ગઈકાલે પહેલા દિવસે ક્રોધ કસાઈથી રહિત ક્ષમાભાવની આરાધનાનો દિવસ હતો. સુખ થાય કાળમાં ક્રમ છે, વિકલ્પનો ક્રમ છે, પણતિની ધારા છે. એવું ન સમજવું પણતિમાં આવા ક્રમ હોય છે કે ભાદરવા સુદ પાંચમને દિવસે પણતિમાં ક્રોધ કસાઈ રહીત પ્રણમન હોય છે, આજના છઠ્ઠના દિવસે માન રહી. પણતિમાં શું હોય છે? પણતિમાં તો સર્વ કસાઈ કે સર્વ વિભાવથી રહિત એક ચારિત્રની પણતિ હોય છે, પણ વિકલ્પમાં અને કાળમાં એ ક્રમ પડવામાં આવ્યા છે. તો એ અહીંયા કાળ અપેક્ષાએ આજે બીજા દિવસે માન કસાઈથી રહિત માર્ધવની વાત છે. કારણ કે વિકલ્પ એક સરખો નથી રહેતો, આવશ્યકમાં પણ શું હોય છે, છ જાતના વિકલ્પ જુદા જુદા છે, પણ કરવા લાયક જે આવશ્યક કાર્ય છે એ ક્યારે હોઈ શકે? ક્રમે કરીને હોય છે? કયું હશે આવશ્યક કરવાયુક્ત કાર્ય? કોને કહેવાતું હશે? જે કાર્ય કરવાથી પોતાના પ્રયોજનની સિદ્ધિ એટલે કે આનંદનું વેદન થાય એ કરવાયુક્ત છે, અને એના માટે કોઈ કાળ જોવાનો ન હોય તો એ ધારારૂપે હોય છે. તો અહીંયા એ મુનિરાજ, નિર્ગ્રંથ મુનિરાજ આત્માની સાધના માટેને આજ તો કળશ જે બધા આવ્યા એમાં ક્યાં સુધી નાખી વાત લીધી? સમાધિ અધિકાર છે, સામાયિકની વાત ચાલી તો સમતા ભાવની ઉત્કૃષ્ટ ધારા કઈ લીધી? સમ્યક દ્રષ્ટિ પંચમ ગુણ સ્થાન વર્તીના પરિણામની વાત લીધી? મુનિરાજના સવિકલ્પ દશાની વાત લીધી કે મુનિરાજના નિર્વિકલ્પ દશાની વાત કરી? બહુ જ સુંદર રીતે બધી વાત ગુરુદેવસિંહે પણ લીધી છે કે આ કયું છે? અરે હું આત્મા અદ્વૈત છું કે દ્વૈત છું એવા વિકલ્પ પણ જ્યાં એકત્વપૂર્વકના નહીં અસ્થિરતાના પણ જ્યાં વિકલ્પ ઊભા નથી થતા આ એવી દશાને શું કહેવાય છે? પરમ સમાધિ કહેવાય. એમ અહીંયા આપણે હમણાં પણ ગુરુદેવસિંહ લીધું, કોનું અભિમાન કરવું છે? નાશવાન ક્ષણભંગુર અનિત્ય છે એના અભિમાન સા હોય? એ સંયોગનો તો નિશ્ચિતપણે વિયોગ થવાનો જ છે. અને એ વાત ગુરુદેવસિંહ ફરીથી કહી લીધી, હું પોતે નિત્ય શાશ્વત સુખમય પદાર્થ છું એવો તો વિશ્વાસ નથી, સ્વીકાર જ નથી, અને તેથી ક્યાંક નિત્યપણું માનીએ, ક્યાં માનીએ છીએ? અનિત્ય નાશવાન સંયોગમાં નિત્યપણું માને છે. હું પોતે સ્વયં સુખ સ્વરૂપ છું, આનંદ સ્વરૂપ છું એવો તો વિશ્વાસ નથી, અને તેથી ક્યાં સુખને ગોતીએ છીએ? બીજાની વાત નથી, આપણે ક્યાં ગોતીએ છીએ? અરે આવી દશા છે એની જગ્યાએ મુનિરાજની કેવી દશા હોય છે? વંદે ચક્રી તથાપિ ન મળે માન. બહુ સહેલું લાગતું હશે, અહીંયા તો એક કોઈક આપણી પ્રશંસાના બે શબ્દો કહે તો આપણને આની વાત લીધી ને, દસ પ્રકારના મત. અરે એ બધાની અધિકતા તો ચોથે ગુણસ્થાને સમ્યક દર્શન થતાં છૂટી ગઈ છે. સમ્યક દર્શન થતાં જે 25 દોષ છે એમાં શું શું આવે છે? 8 શંકા વિચિકિત્સા એ બધા છે ને, એ શંકા છે, કાંક્ષા છે, જે નિશંક નિકાંશે ગુણ છે, એનાથી ઓપોઝિટ કાંઈક ને કાંઈક શંકા હોવી, કાંક્ષા હોવી, ચિકિત્સા હોવી, મૂળતા હોય, એ 10, એ 8. એવી જ રીતે જે 8 પ્રકારના મદ છે, કુળ મદ, જાતિ મદ, જ્ઞાન મદ, રૂપ, એવા બીજા 6 અનાયતન, 3 મૂળતા, એ રીતે તત્વપણું તો ચોથે ગુણ સ્થાને છૂટી ગયું છે. હવે તો મુનિરાજ પોતાના અસ્થિરતાના વિકલ્પમાં પણ જોડાતા એવા હોતું નથી કે અમારા તો માતા પિતા મોટા કોઈ હોય કે મોટા રાજા હતા, મહારાજા. અરે, જ્યાં આત્માની પૂર્ણતાનું સન્માન થયું છે અને જગતના સંયોગની અધિકતા, એ નથી, તો એ મુનિરાજની એ દશાને આપણે યાદ કરીએ કે કમસે કમ મને સ્વભાવનું એવું બહુ માન આવે. અરે, સ્વભાવના સાધનામાં મારા માટે ઉપકારી એવા પંચપરમેષ્ટિ દેવ શાસ્ત્ર ગુરુનું એવું મહિમા આવે કે બાયના સ્થૂળ એવા 5 ઇન્દ્રિયના, ખરેખર તો વિચારીએ આપણે એમ તો 5 ઇન્દ્રિયના કેવા વિષય છે આપણા માટે, પાપના વિષય છે બધા, એની પણ અધિકતા રહ્યા કરે છે. મારે આટલો વૈભવ છે, આ તે શેના નિમિત્ત બને છે? આપણને પાપના નિમિત્તો બને છે. અરે, આપની સાધનાના નિમિત્તે એના પ્રત્યે જો બહુમાન નથી તો પછી વાત આવી હતી વિકલ્પાત્મક ભૂમિકામાં પણ હજી આત્માના સ્વરૂપની અધિકતા નથી આવતી, એ નિર્વિકલ દશામાં કેદી જશે. તો જીવનમાં કમસે કમ આપણને એવા સદભાગ્ય થવા જોઈએ કે મારી સાધના પોતાના ઉપાદાનથી છે, એની ના નહીં, પણ સાથે કોણ હોય છે એ પણ બધું આવ્યું હતું. ગણધરદેવ આદિ કેવા હોય છે, પોતાને સ્વભાવથી પ્રભુ માને, પર્યાયમાં પામર માને. અરે, ક્યાં કેવળ જ્ઞાન ને ક્યાં અમારું જ્ઞાન, ક્યારે વિપરીતતા તો નહીં, એ બધી ઘણી વાત આવે, વિપરીતતા તો નહીં જેનામાં ઉણપ નથી, અધુરાશ નથી, એવું હું તત્વ એની એવી મહિમા લાવજે કે કોઈ પણ સંયોગ કે સંયોગી ભાવની મહત્તા જ ન રહે, અધિકતા ન રહે. આ તેનું નામ માર્દવ ધર્મ કહેવામાં આવે છે, તે આપણા માટે આરાધનાનો છે. આજે ફરીથી ગુરુદેવશ્રીએ પ્રવચનમાં ઘણા નામ લીધા ને, એક પીધું કયું, જ્ઞાન સાગર લીધું નામ, પછી કીધું લીધું સમયસારની ટીકા અમૃતચંદાચાર્ય દેવની, એનું નામ શું છે, આત્મખ્યાતિ. એવી બીજી ટીકા છે જયસેનાચાર્ય દેવની. હવે આત્મખ્યાતિ ટીકા છે, એમાં બે પ્રકાર, ગદ્ય અને પદ્ય બે છે, કળસ જેને આપણે 278 એના ઉપરની ટીકા રાજમલજીએ પણ કરી છે, અને એના ઉપરની બીજી ટીકા છે તેનું નામ શું છે, પરમ અધ્યાત્મ તરંગણી. એ આવતું હતું ને પરમ અધ્યાત્મ, એમાં અલ્પભવનું વ્યાખ્યા શું લીધી છે, 3 ભવ કીધું છે. કોઈ તદભવ હોય છે, પણ સામાન્યપણે કે એ કે આ કાળે આ ક્ષેત્રે આવો પુરુષાર્થ કરીને જ્યાં તીર્થંકરોના વીરા છે, 12માં યોગ જ્યાં નથી અને ત્યાં આવી સાધના કરી, તો પોતે આચાર્ય દેવ કહે છે, તો શુભચંદ્રાચાર્ય કે એ અલ્પભવી જોઈ, અલ્પભવી એટલે 3 ભવે પહોંચી જાય, એક ભાવનાથી કે પોતે કે આવા ક્ષેત્રની અંદર પણ આવો પુરુષાર્થ કરે છે, જેમ આપણને પણ અહીં આવ્યું હતું ને અલ્પકાળમાં, એના ઉપરથી વાત ગુરુદેશી કાળી હતી. 208 નંબરના કળશમાં આવ્યું હતું, છેલ્લા આવ્યું તો અલ્પકાળમાં ભવ ભયનો નાશ કર, તો એ વાત ગુરુદેવ વિચારવા જે, એક શબ્દથી ગુરુદેવનું જ્ઞાન ક્યાં કામ કરતું હશે, એક શબ્દ આવે અને એની સાથે પરમ અધ્યાત્મ તરંગણી. ગુરુદેવશ્રીએ એમાંથી પછી એમ નહોતું પણ કોઈ કાઢીને દીધું, પછી એ કાઢ્યું, તો એ આપણે અહીંયા થોડુંક લઈએ. ફરીથી નિયમસાર કાલે વાત તો પૂછ કરી દીધી કે નિયમસાર એટલે શું, શું અર્થ લખી દો, તો નિયમસારનો અર્થ મોક્ષનો માર્ગ. નિયમ કોને કહીએ છીએ, કોઈ કે અમે નિયમ ન લે, અમને કાંઈ એવું ગમે નહીં, બહુ સારી વાત છે, નિયમ લેતો જ નહીં, ખાવા માટે ધૂળ પણ ખાઈ લે છે, નિયમ નહીં રાખતો કાંઈ. નહીં બધું કરીએ છીએ, ત્યાં નિયમ કરીએ છીએ, મર્યાદા રાખીએ છીએ કે બધું ઝેર પણ ખાઈ લઈએ છીએ. ત્યાં આપણે કહે ને અમને નિયમ ન ગમે. અરે નિયમ જરૂર કરજે, તારી પણતી ક્યાંય ભટકશે નહીં. તને શા માટે બાઉન્ડ્રી રાખીએ છે? ખેતરમાં કેમ બાઉન્ડ્રી રાખે છે? પણતી મર્યાદામાં રહે અને બીજા એમાં આવે નહીં. તો પોતાની પણતીને મર્યાદા રાખવા માટે એક નિયમ, અને અહીંયા નિયમ તો ત્યાંથી અધિક, અવશ્ય કરવા યોગ્ય કાર્ય કોઈ હોય તો શુદ્ધ રત્નત્રય છે, સમ્યક દર્શનના ચારિત્ર મોક્ષનો માર્ગ. તો એવા નિયમસારમાં વાત કરતાં કરતાં પાંચમા અધિકારથી મોક્ષ માર્ગ કેવો હોય એની વ્યાખ્યા કરતાં પ્રતિક્રમણ લીધું, પ્રત્યાખ્યાન લીધું, આલોચના લીધું, એના પછી કે લીધું પ્રાયશ્ચિત લીધું, અને હવે શું ચાલે છે? પરમ સમાધિ અધિકાર. અને સમાધિની વ્યાખ્યા કરતાં આપણે પહેલાં લઈએ કે એમાં જે 126 નંબરને આપણે ગાથા લઈએ, ખાલી ઉપરથી વાંચીએ 249 પાને 126મી છે, 125ની કાલ હતી એનાથી આજે જો. એમાં શબ્દ શું છે? સ્થાવર અને ત્રસ સર્વભૂત સમૂહમાં શું છે? સમભાવ. જો આખી અહીંથી આખી ધારા સમભાવમાં કોણ આવી ગયું? સમતાભાવ. અને જ્યાં સમતાભાવ છે તો શું છે? સમાધિ છે. અને એ સમાધિ છે તો ત્યાં સામાયિક છે. એક સમતાભાવથી શું છે? સમાધિ પણ છે. અને જ્યાં એ સમતાભાવ છે તો ત્યાં શું છે? સામાયિક એને હોય છે. તો કોઈ પણ જીવ પ્રત્યે એને સમતા સમભાવ, કોઈ મારા માટે હીન છે કે મારા માટે અધિક છે, કોઈ મારો શત્રુ છે કોઈ મિત્ર છે એવો ભાવ નથી. જો એની ટીકા વાંચે 250માં, પરમ માધ્યસ્થ ભાવ. શબ્દ શું વાપરે છે મળે છે? 250 પેજમાં ઉપરની ટીકાની પહેલી લાઈન, માધ્યસ્થ એટલે શું? મધ્ય, મધ્ય હોય છે ને માધ્ય, કોઈનો પક્ષપાત નહીં. આ સારું કે ખરાબ એવા ડિવિઝન જ્યાં નહીં. જેમ કોર્ટની અંદર જજ કેવો હોય, કોની ફેવર કરતા હોય છે? સ્પોર્ટ્સની અંદર કોણ કરે છે, અમ્પાયર કોનું કરે છે? આપણે એવા જ છીએ ને, કાંઈ નથી કરતા ને. ફરીથી જ્યાં માધ્યસ્થ ભાવ છૂટીને જો પક્ષપાત આવ્યો તો રાગ અને દ્વેષની ઉત્પત્તિ થયા વગર, અને રાગ દ્વેષની ઉત્પત્તિ થવી એનું નામ જ સંસાર છે. બીજું શું હોય? સંસાર બીજું શું હશે? તો આખી શૈલી આપણને ક્યાંથી લીધી છે? કે મોક્ષનો માર્ગ બતાવવો છે. તો સંસારમાં જે રાગ દ્વેષ ઉત્પન્ન ન થાય અને એને ક્રમે ક્રમે છૂટતા જાય છે તેનું નામ મોક્ષ માર્ગ છે, અને સંપૂર્ણપણે રાગ દ્વેષ છૂટી જાય છે તેનું નામ મોક્ષ. તો એ વાત કહેતા સમતા ભાવ, માધ્યસ્થપણું, કોઈના પ્રત્યે અનુકૂળતાનો રાગ નહીં અને પ્રતિકૂળતાનો દ્વેષ નહીં. અને એમાં આરૂઢ થઈને એની વાત કરી છે, મુનિરાજની વાત છે. તો એ રીતે વાત કરીને એનાથી આગળ હવે આપણે શ્લોક જે બધા શરૂ થયા છે એમાં પહેલો 204 નંબરનો લઈએ. પરમ જીન મુનિઓનું જે ચિત્ત, ચિત્ત એટલે મન ને કાય દ્રવ્યમન એમ નહીં, શું શબ્દ વાપરે છે એમાં? ચૈતન્યનું પ્રણમન નિરંતર ત્રસ જીવોના ઘાતથી તેમ સ્થાવર જીવોના વધતી. ત્રસ જીવો છે ને, બે ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના બધા ત્રસ કહેવાય, અને સ્થાવર કોને કહેવાય? એકેન્દ્રિય છે, અને એના પાંચ પ્રકાર એ બધા કહેવાય સ્થાવર કહેવાય. ત્રસ એટલે હાલે ચાલે એવું ન લેવું, ત્રસ એટલે બે ઇન્દ્રિયથી લઈને જેને છે. તો એવા કોઈનું પણ, આ તો મુનિરાજ છે, એ તો મહા અહિંસા વ્રતના ધારક છે, એને તો કોઈ જીવની ક્યાં સુધીની હિંસાનો ભાવ ન હોય, ક્યાં સુધીનો? 99 કોટીમાં પણ સૌથી ઉત્કૃષ્ટ કોણ? મનમાં પણ અનુમોદનાનો ભાવ ન હોય. કરવાની વાત કાયાથી, કરવાની વાત તો ફરીથી દૂર એટલે શું? કાયાથી કોઈને હિંસા કરવાનો ભાવ મુનિરાજને ન હોય એનો એટલે દૂર, એટલે શું આપણા જીવનમાં પણ ન હોવો જોઈએ? મુનિરાજનો તો પ્રશ્ન છે જ નહીં, પણ આપણા જીવનમાં પણ કોઈ ત્રસ કે સ્થાવર જીવની હિંસાના પરિણામ ન હોય, આ તો મુનિરાજ છે તો એનેથી. એટલા માટે શબ્દ વાપર કેવા છે, અત્યંત વિમુક્ત છે. શબ્દ શું હોય, ખાલી મુક્ત નહીં, વિમુક્ત પણ નહીં, પણ શું શબ્દ વાપર છે, અને અત્યંત કહીને ક્યાં સુધી લેવાનું, મનથી પણ નહીં. આપણે કદાચ કદાચ ક્યાંથી છૂટી શકતા હજી, કાયાથી પણ હોય, કદાચ વચનથી પણ છૂટી છે. અહીંયા તો મુનિરાજ ક્યાંથી છૂટી ગયા છે, મનમાં, અને મનમાં પણ. પણ કોઈ જૈન ધર્મનો વિરોધી હોય તો, જૈન ધર્મનો કોઈ વિરોધી જ નથી, એના પરિણામનો વિરોધ. વિરોધમાં ક્યાં છે, જૈન દર્શનનો છે. જૈન દર્શન તો અનાદિ અનંત છે, ભલે અમુક કાળ અમુક ક્ષેત્રને માટે નહીં હોય, બાકી જૈન ધર્મ તો અનાદિનો ચાલ્યા જ કરે છે, એનો કોઈ વિરોધી નથી પોતાના પરિણામનો. આજ બધું આવ્યું તો સવાર શરૂઆતમાં, નહીં વિરોધ આવે છે, કરુણા કરુણા નહીં, કાંઈ સમજાણું નહીં હોય. એક ત્યારે એક મેગેઝિન આવતું હતું જૈન, એનું નામ હતું કરુણાદીપ. નામ તો કરુણાદીપ હતું, પણ એમાં વિરોધ સિવાય કાંઈ ન હોય. એ પણ ગુરુદેવ કોઈ મોકલતો હતો, ગુરુદેવ જોઈ લેતા, કરુણા કરતા એના પ્રત્યે, કે તત્વ અભ્યાસ વગર જ્યાં સમજણ નથી ત્યાં આ જ પ્રકાર બને. જેમ જ્યાં અભ્યાસ બાયનો નથી ભણતા તો પછી ઠગાઈ જાય છે, એમાં અહીંયા તત્વનો અભ્યાસ નથી કરતા તો વિપરીતતા હોય છે, એની પણ વાત લીધી. તો અહીંયા તો આપણે એ લઈએ કે મુનિરાજ માટે કયા શબ્દ વાપરે છે, અત્યંત વિમુક્ત છે. એમને તો કોઈ મનમાં પણ એ સંબંધીના વિકલ્પ નથી, તો એનાથી હવે આવું જો પરિણમન હિંસાનું નથી તો કેવું છે. વળી જે ચિત્ત, ચિત્ત એટલે પોતાનું અંતરંગ પરિણમ, અંતિમ અંતિમ અવસ્થાને પામેલું અને નિર્મળ છે. શું છે, કેવું શબ્દ છે, અંતિમ અવસ્થાને પામેલું. અંતિમ અવસ્થા શું છે, નિર્વિકલ્પ શુદ્ધોપયોગ દશામાં છે. એમાંય કદાચ મુનિરાજ શ્રેણી માનતા હોય એવું યાદ કરીને, તો અંતિમ અવસ્થાને પામેલું નિર્મળ છે અને તેને હું, જો પોતાથી અધિકની વિચારણા કરે છે, અમે તો હજી શેમાં છીએ, શાસ્ત્ર લખવાનો વિકલ્પ ને એમાં છે. જે કોઈ નિર્વિકલ્પ દશામાં અને શ્રેણી માંડવાની તૈયારી અહીંયા તો ન હોય ત્યારે, પણ જ્યાં હોય એવી ભાવના કરીને તેને, તો એ કર્મથી મુક્ત થવાના છે, તો હું પણ કર્મથી મુક્ત થાવ એ અર્થે, એ પ્રયોજનથી, એ ભાવનાથી. શું કર્યું, ફરીથી એ કેવા છે, એ પૂર્ણ અંતિમ અવસ્થાને પામેલા એમના નિર્મળ એ ધારામાં છે, તો મારે પણ એ ધારા કરી છે, તો તેને હું કર્મથી મુક્ત થા, મને પણ અમને પણ જે અલ્પરાગ રહ્યા છે એના પણથી પણ મુક્ત થવાને અર્થે હું નમું છું, સ્થવું છું, સમ્યક પ્રકારે ભાવું છું. અને આવી જો ભાવના છે તો એને પરમ સમાધિ થાય છે, બાકી જે વિકલ્પમાં અટક્યા છે એને ઉપાધિ થાય છે. જે ક્યાં સુધીના વિકલ્પમાં અટક્યા છે, વેપાર ધંધાના, ખાવા પીવાના, શેના આગળ, એટલા માટે આવશે. કોઈ અદ્વૈતપણાના વિકલ્પમાં છે, કોઈ દ્વૈતપણાના વિકલ્પમાં છે, સમજો એ ઉપાધિમાં છે. આપણા માટે બહુ જ વિચારવા જેવું છે, 24 કલાકના આપણા પરિણામોમાં શું થઈ રહ્યું છે. આ કોની વાત, મુનિરાજા, ચલો એના પછી જ આપણે લઈએ, તો એનાથી જ આગળ છે. દ્વૈત અને અદ્વૈતથી વિમુક્ત માર્ગમાં આવ્યો શબ્દ શું છે, એના પછીના છે ને, 205 નંબરના. કોઈ જીવો અદ્વૈત માર્ગમાં સ્થિત છે અને કોઈ જીવો દ્વૈત માર્ગમાં સ્થિત છે, આની વાત બધી જ લીધી હતી. આમાં ગુરુદેવ લીધી ને, કોઈ અદ્વૈત જે વેદાંતાદી હોય એની તો વાત જ નથી, ગ્રહિત મિથ્યાત્વમાં છે એની તો વાત, તો કોની વાત છે અહીંયા. તત્વ અભ્યાસમાં જે પૈડા છે એની પણ વાત છે, અરે અસ્થિરતાના વિકલ્પમાં પણ નય પક્ષના વિકલ્પ નયના વિકલ્પમાં પણ એની વાત છે. હું દ્રવ્યથી સુધનયના વિષયથી જોઉં તો હું કેવો છું? અદ્વૈત છું. ગુણ પર્યાયથી વિચાર કરું તો કેવો છું? દ્વૈતપણું છું. એવા વિકલ્પમાં, એવા નય પક્ષમાં તો આપણે પડ્યા છીએ. એવા કદાચ વિકલ્પ આવે તો, ન આવે તો એ પણ નહીં. એક એક જેને કહે ને બે પ્રકાર લઈ લીધા, યા કોણ બે પ્રકાર લઈ લીધા? એક અનુભવ પહેલાના નય પક્ષમાં પડ્યા તો એના માટે લાગુ પડે છે, અને એક અસ્થિરતાના છઠ્ઠે ગુણસ્થાનના એ રાગમાં પણ પોતાના તત્વના ચિંતનમાં મુનિરાજ વિચાર કરતા હોય તો એમાં પણ પડ્યા હોય એનાથી રહીતની આખી વાત. કારણ કે અંતે તો પોતાના માટે કર્યું છે ને, ભાવના માટે, તો એમને માટે નય પક્ષ નથી, પણ નય પક્ષ સંબંધિત શું છે? વિકલ્પો છે. છઠ્ઠા ગુણસ્થાનના એમાં પણ પડ્યા છે તો કહે છે કે સમાધિ નથી. એ પણ એક કેવી છે? ઉપાધિ. ન આવ્યા જ બધું શું લીધું? વિશ વૃક્ષના શું છે? કોણ? શુભા શુભ ભાવ. અશુભ તો છે, શુભ ભાવ પણ શું છે? એ વિષ વૃક્ષના વૃક્ષ છે, અને એના ફળમાં પ્રકૃતિ બંધાય નિમિત્તે એ વિષ વૃક્ષના ફળ છે. ફરીથી વિચાર ભાવ, કારણ કે શુભાશુભ ભાવ આશ્રવ પોતે શું છે? ઝેર રૂપના ભાવ છે, તો એના ફળમાં એ વૃક્ષ ઉગ્યું. કોઈ પણ આંબો હોય, આંબો એનામાં શું ખાય? કારેલા પાકે કે શું થાય? એનામાં શું હોય? કેમાં આંબો છે તો કેરી પાકશે. એમ અહીંયા વિષ રૂપના જે ભાવો છે, શુભાશુભ ભાવ આશ્રવ, તો એના ફળમાં શું આવશે? જે કોઈ પ્રકૃતિ બંધાઈને ઉદયમાં આવશે શું છે? વિષ વૃક્ષના ફળ છે. ક્યારે પણ અંદરમાં હોશ ન કરવી, અમારે તો સાતાનો ઉદય છે. એ વિચારી લેવું કે હું કોના ફળમાં રાજી થઈને રહ્યો છું. વિષ વૃક્ષના ફળ છે, એની અધિકતા કરીશ તો એ ફરીથી રાગાદી ભાવ જ ઊભા થવાના છે. અહીંયા ફરીથી કોઈ જીવો અદ્વૈત માર્ગ, અદ્વૈત માર્ગ એટલે આપણે જ્યારે, અને એના માટે 142 ગાથા પહેલાંની વાત કરી ને, સમયસારની. શું વાત કરી? 142 ગાથા. કે કોઈ વિચારે છે કે હું વ્યવહારથી વિચારું છું તો હું બંધાયેલો છું, અને નિશ્ચયથી હું વિચારું તો હું કેવો છું? હું મુક્ત છું. તો આચાર્ય દેવે એને શું આપી? સાબાસી આપી કે ચલો સરસ, તું તો ક્યાં સુધી પહોંચી ગયો? હવે નય પક્ષના વિકલ્પ સુધી પહોંચી ગયો. આચાર્ય દેવે એના માટે શબ્દ શું વાપર્યો? એમાં જ છે, તત્કિમ આવે છે ને એટલે શું? તેથી શું શું કહી દીધું આચાર્ય દેવે? કે તું હજી પક્ષમાં જ પડ્યો છો, આગળ જરાય વૈધો નથી. આપણને એમ લાગે કે આચાર્ય દેવ મને સાબાસી આપશે, એની જગ્યાએ કહે છે તું ક્યાં? હજી તું બીજા વિકલ્પમાં હતો, એને બદલે આ વિકલ્પના પક્ષમાં છો, આગળ વધ્યો જ નથી. તો સમયસાર શું છે? નય પક્ષથી અતિક્રાંત ભાખ્યો તે સમયનો. આ એકથી વિચારવા જેવું છે. સમયસાર એ કોના માટે? કોઈને એમ લાગતું તો બહુ આગળ વધી ગયા એવા જીવો માટે, એમ નથી. મિથ્યાત્વમાંથી સમ્યક દર્શન કેમ થાય એની વિધિ બતાવી છે. અહીંયા તો એનાથી આગળની વાત છે. ત્યાં તો કહે છે કોઈને કોઈ વિકલ્પમાં ચાહેશો, એમાં પણ જયચંદજી એટલે કહ્યું કે વ્યવહાર સંબંધીના વિકલ્પને તો છોડાવતા આવ્યા છીએ. અહીંયા તો હવે સુધનય સંબંધીના પણ પક્ષના વિકલ્પો, કે હું એક છું, અબદ્ધ છું, શુદ્ધ છું, અભેદ છું, પૂર્ણ છું, એવા વિકલ્પના પક્ષમાં પણ ફરીથી વિકલ્પ જુદો છે અને વિકલ્પનો પક્ષ જુદો છે. વિકલ્પનો પક્ષ કોને હોય? મિથ્યા દ્રષ્ટિ આપણી જેવાને, કે વિકલ્પ કરીએ છીએ અને એમાં એકત્વ કરીએ છીએ. જ્ઞાની ધર્માત્મા મુનિરાજ છઠ્ઠા ગુણસ્થાન સુધી શું હોય છે? વિકલ્પ છે, પણ એનો પક્ષ એટલે એકત્વ નથી. તો એ અસ્થિરતાના વિકલ્પ છે, અને એનાથી પણ અતિક્રાંત થશે અસ્થિરતાના વિકલ્પથી તો ક્યાં પહોંચશે? નહીં પક્ષથી છૂટશે તો ક્યાં પહોંચશે? સમ્યક જ્ઞાનમાં, અનુભૂતિમાં. અને નહીં ને ઓળંગી જશે તો મુનિરાજ ક્યાં પહોંચશે? કેવળ જ્ઞાનમાં. કારણ કે મત શ્રુત જ્ઞાનમાં જ જે છે ને, નહીં ના આ તો કેવળ જ્ઞાન. તો અહીંયા આપણને કે કોઈ જીવો આમ કહીને સમાધિ કરવી છે, અને વાત સમાધિમાં પણ આ કોની વાત, ગાથા કોની છે? હવે ભૂલવાનું નથી, 125 ગાથાથી કઈ વાત લીધી છે? સામાયિકની. આ એક એક વાત શેના માટેની છે? સામાયિક. તો સામાયિકમાં શું હોય, અદ્વૈતનો વિકલ્પ હોય કે દ્વૈતનો વિકલ્પ હોય? અમે ત્યાં સુધી ન પહોંચી શકીએ તો અમારે સામાયિક કરવી જ છે, પણ વિકલ્પથી છૂટતા નથી. તો સામાયિક નથી, સામાયિકની એક વિકલ્પાત્મક ભાવના કરવાની. ખરેખર સામાયિક તો એનું નામ કહેવાય કે જેનું એકપણાનો પણ વિકલ્પ નથી, બેપણાનો પણ વિકલ્પ નથી. આ દ્રવ્ય છે, આ પર્યાય છે, એવા બેપણાના પણ વિકલ્પ, સાવ વિકલ્પ છોડી દેવા, બધું જ વિકલ્પ છોડી દેશે શું થશું? જળ થઈ જશું ને. જળને વિકલ્પ નથી હોતા ને. હા, તો વિકલ્પ છોડી દેશે શું થશે? શું થઈ જશે? અરે ભાઈ, તું ચેતનવંતો છો, તું વિકલ્પને તો માથે લીધા ઉપાધિ રૂપે, તું એને છોડી દઈશ ને તો સમાધિ થશે. વિકલ્પ તારું સ્વરૂપ નથી, તે તો ઉપાધિથી વિકલ્પ તારા માથે નાખ્યા છે. વિકલ્પ છોડી દઈશ તો તને સમાધિ થશે, સમતા ભાવ થશે, સાચી સામાયિક થશે તને. તો કોઈ દ્વૈત માર્ગમાં જો મુનિરાજ પોતાની દશાથી વાત કરે છે કે અમારી સમાધિ એટલે શું, અમના અને સામાયિક એટલે શું, કે જ્યાં કોઈ હું આત્મા એકરૂપ અભેદરૂપ અદ્વૈતરૂપ છું, એવો પણ વિકલ્પ અસ્થિરતાનો નથી. અરે જ્યાં આ દ્રવ્ય અને ગુણ એવા અસ્થિરતાના વિકલ્પ પણ જ્યાં ઊભા નથી થતા. તો આ રીતે એક સ્થિતિ, આપણી સ્થિતિમાં કદાચ આપણે તત્વ ચિંતનમાં અને વિચારમાં હોય તો શું હોય છે કે દ્વૈત અદ્વૈતના શું હશે? વિકલ્પ. વિકલ્પ સાથે શું હશે? એમાં એકત્વ. આપણને ચાલો એક આપણાથી વિચાર કરીએ, ત્રણ ગુણથી વિચાર કરીએ. આપણે તત્વચિંતનમાં બેઠા હોઈએ તો નેચરલી પછી એમાં કોનો વાત વિચાર આવતો હશે કે આ દુકાનમાં શું ચાલશે ને આજ ઓફિસમાં શું ઓર્ડર આવશે, શેનો વિચાર શેનો છે? એક નિષ્પક્ષ ભાવે પોતાના આત્મ સ્વરૂપનું ચિંતન છે, તે ચિંતનનો જે વિકલ્પ છે એ ક્યાં ગુણમાં આવશે? ચિંતન વખતે વિકલ્પ ઊભો થયો છે, ક્યાં ગુણના કાર્યમાં આવશે? ચારિત્રમાં આવશે. પછી આવો વિકલ્પ મને આવ્યો એ ખબર પડી, ઈસેમાં આવશે? જ્ઞાન ભાવમાં આવે. અને તે જ વખતે શ્રદ્ધામાં એનું એકત્વને કરતો થશે. આ એક જ સમયમાં ત્રણ ગુણનું આવું કાર્ય થાય છે કે વિકલ્પ ઊભો થયો છે. એક બહુ આ ગુરુદેશી ઘણા વાર કહેરા હોય, પણ હવે ધ્યાન ગયું હોય તો સારી વાત છે. પુણ્ય એ મિથ્યાત્વ છે કે શું છે? પુણ્ય છે એ મિથ્યાત્વ છે કે શું છે? પુણ્ય મિથ્યાત્વ નથી, પુણ્યમાં ધર્મ માનવો એ મિથ્યાત્વ છે. પુણ્ય જો ધર્મ હોત તો મુનિરાજ જેવા શુકલ લેસાના પરિણામ કોની પાસે છે? તો શું છે, પુણ્ય પોતે આશ્રવ છે, બંધનું કારણ છે, પણ પોતે મિથ્યાત્વ નથી. પુણ્યમાં હિત માનવું, ધર્મ માનવું, સુખ માનવું એ મિથ્યા. પણ આવી થોડીક જેને શું કહેવાય એનાલિસિસ દુનિયાભરની તો કરીને બેઠતા હોય છે ને, અહીંયા કોઈ દી એવો વિચાર કર્યો કે હર સમયે આપણા પરિણામોમાં શું બને છે? ફરીથી રિપીટ કરવાની છૂટ છે. ચલો એક તત્વચિંતનમાં બેઠા, પૂજામાં બેઠા, ભક્તિ ઓલા પાપની તો એ નહીં વાત મત કરવી. ચલો અહીંયા આપણે બેઠા છીએ તો ફરીથી વિચારવું. પૂજા કરવાની ક્રિયાની વાત નથી કરતો, સ્વાહા કરવા હાથ ચાલે એમ નહીં, બોલવાની કે